મહારાજજીનો સ્વાન તાણે. હું તમે એવી ભાવનામાં જીવીએ છીએ કે હું નહીં હોય તો શું થશે, ઘર કેમ હાલશે, પરિવાર કેમ હાલશે. પણ આપણે વિયા જઈએ પછી કાંઈ અટકતું નથી, જેમ હાલતું એમ જ હાલે છે. પણ આપણે ખોટો ભ્રમ રહી જાય છે કે મારા વગર કેમ હાલશે, કારણ કે આખીર તો આખા જગતનું ભરણ પોષણ કરવા વાળો તો ભગવાન છે. હું તમે કરીને કેટલું કરી શકવાના. એટલા માટે જે શરીર ભસ્મ થવાનું છે, જે શરીર એકવાર કીડાનું મળ બની જવાનું છે, એનાથી એવો ખોટો અભિમાન છોડી અને પોતાના સાચા સ્વાર્થને સાધી લેવો જોઈએ. જે છે કૃષ્ણ પ્રેમ, ભગવત પ્રેમ, અને જિંદગીના એ સરવાળાને ક્યારેક ક્યારેક માણતો રહેવો છે. તો એવી ખોટી ભાવનામાં ન જીવતા કૃષ્ણ પ્રેમ જે સ્વાર્થ છે એને સાધી લેવો છે. દેહ કિમ અન્નદાતુ, આપણે એવું અભિમાન કરતા હોઈએ છીએ કે હું કરું છું, હું કરું છું. પણ ક્યારે વિચાર્યું છે કે આપણે કોના છીએ? શું આ દેહ જેણે અન્ન દીધો એનું છે, અથવા તો જે માતા પિતાએ જન્મ દીધો એનું છે, અથવા તો છોકરાઓ કહેશે કે આ તો મારા પિતા છે, અથવા પત્ની કહેશે કે આ મારા પતિ છે, તો આખીરમાં આપણે કોના? તો કહે છે કે આ શરીર કોઈનું રહેતું નથી, એ જન્મ દેવા વાળા માતા પિતાનું રહેતું નથી, એ અન્ન દેવા વાળાનું રહેતું નથી. આખીરમાં આ શરીર એક દિવસ રાખ થઈ જાય છે. એવમ સાધારણમ દેહમ અવ્યક્ત પ્રભવાપ્યયમ કો વિદ્વાન આત્મસાત કૃત્વા હંતિ જંતુર નિતે સતહ. અસાધારણ દેહ જેનો એક દિવસ ઉત્પત્તિ અને નાશ થાય છે, એને એના માટે થઈ અને કોણ એવો વિદ્વાન હશે જે બીજા પ્રાણીઓની હત્યા કરશે? સંસારમાં આજે લોકો આ શરીરને સુખી કરવા માટે હિંસા કરે છે, બીજાને કષ્ટ આપે છે, શરીરના ટેસ્ટ માટે થઈને માંસાહાર ભક્ષણ કરે છે, શરીરને સુખી કરવા માટે બીજાને દુઃખ આપે છે. પણ એવો કોણ વિદ્વાન વ્યક્તિ હશે કે જે જાણી લેશે કે આ શરીર તો આખીરમાં નષ્ટ થવાનું છે, તેનાથી પાપ કર્મ શું કામ કરવા? તો વિદ્વાન પુરુષ, બુદ્ધિમાન પુરુષ ક્યારેય આ શરીર માટે થઈને બીજાને કષ્ટ નહીં આપે. અસત શ્રીમદાંધસ્ય દરિદ્રમ પરમંજનમ આત્મોપમ્યન ભૂતાની દરિદ્ર પરમિક્ષતે. નારદ મુનિ નલકુબેર મણિગ્રીવ ઉપર વિચાર કરી જોવે છે કે અસત શ્રીમદાંધસ્ય, સ્ત્રીનો મદ, ધનનો મદ છે એ બહુ ખતરનાક ચીજ છે, અને દરિદ્રતા પરમ અંજનમ. માણસ માટે ધની થવું એમાં ખતરો છે, જોકે આપણે એને પ્રગતિના પંથ સમજીએ છીએ. આજના સમાજમાં, આજના સમયમાં એને જ પ્રગતિ સમજવામાં આવે છે જેણે ધન વધાર્યું. આપણે ધન તો કમાણા, ધન તો વધાર્યા, પણ આપણી જે સંસ્કૃતિ છે એમાં આપણે બહુ ઘટાડો કરી નાખ્યો છે. આપણી જે વૈદિક સંસ્કૃતિ, વૈદિક સભ્યતા છે એમાંથી આપણે નીકળી રહ્યા છીએ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. પ્રભુપાદજી કહે છે જેથી કરીને આજે સમાજ અસ્વસ્ત બન્યો છે, સ્વસ્થ નથી રહ્યો. સમાજમાં ક્લેશ, ઝઘડા, દુઃખ આ બધું આવે છે. શું કામ? કારણ કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ. વૈદિક સભ્યતા જેમાં સાધુ જીવનને ઉચ્ચ વિચાર માટે શિક્ષા આપવામાં આવે છે. જીવન કેવું હોવું જોઈએ? સાદું હોવું જોઈએ અને વિચારો ઊંચા હોવા જોઈએ. પણ આજે લોકોનું જીવન તો બહુ હાઈફાઈ થઈ ગયું છે, પણ વિચારો થર્ડ ક્લાસ વિચારો છે. લોકોને લૂંટવાના, ખોટું બોલી ધન કમાવાના, ભાઈ ભાઈને લૂંટી નાખે છે. કળિયુગના પ્રભાવો છે. તો વૈદિક સભ્યતા કહે છે કે સાદુ જીવન, ઉચ્ચ વિચાર. ધન તો આપણે કમાઈએ છે બહુ, પણ જે કમાવાનું છે જીવનમાં સંસ્કાર, સંસ્કૃતિ, વૈદિક સભ્યતા એ નથી કમાતા. જીવનમાં વારંવાર એવો સરવાળો કરવો જોઈએ કે જિંદગીમાં આપણે જે કમાવાનું હતું એ કેટલું કમાણા.
જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. લો માંડજો, લાવ્યા તા કેટલું ને લઈ જવાના, કેટલું લાવ્યા. કેટલું ને લઈ જવાના, કેટલું તું અંતે તો લાકડા ને છાણા રે, જરા સરવાળો માંડજો. માં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો.
જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાજો સરવાળો માંડજો. આપણે શું લાવ્યા હતા અને શું લઈ જવાના છે, પણ સતા એ શરીર માટે થઈ પ્રયાસ છે. પ્રત્યેક વ્યક્તિ સુખી થવાનો પ્રયાસ કરે છે, પણ સુખી કરવા માટે આપણે શરીરને સુખી કરીએ છીએ. પણ આપણે હકીકતમાં શરીર નથી, આપણે આત્મા છીએ. એટલા માટે શરીરને ગમે એટલું સુખી કરવામાં આવશે તો સુખી નહીં થઈએ. શરીરને ગમે એટલું સુખી કરવામાં આવશે તો સુખી નહીં થઈએ. એટલા માટે એ શરીર માટે થઈ અને માત્ર પ્રયાસ નહીં કરવો જોઈએ, આત્માને સુખી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જ્યાં સુધી આત્મા સુખી પ્રસન્ન નથી ત્યાં સુધી આપણે પ્રસન્ન નહીં થઈ શકીએ, નહીં થઈ શકીએ. માણસ આજે શરીર માટે તો શરીરને આપણે સારું સારું ખવડાવીએ છીએ, સારા સારા કપડાં પહેરાવીએ છીએ, પણ આત્મા માટે કંઈ કર્યું છે? આખું જીવન આપણે શરીર માટે થઈ કરીએ છીએ, પણ આત્માના કલ્યાણ અર્થે કંઈ કરતા નથી. અને આખિર શરીર તો રહેવાનું નથી, એક દિવસ જતું રહેશે, પણ આપણે આત્મા તો કાયમ રહેવાની વસ્તુ છે. એટલા માટે આત્માને સુખી કરશું તો જ સુખી થઈ શકાશે, અન્યથા સંભવ નથી. જેમ શરીરનો ખોરાક ભોજન છે, એમ આત્માનો ખોરાક શું છે? આત્માનો ખોરાક છે ભગવાનનું નામ. હરે કૃષ્ણા હરે. આત્માનો ખોરાક છે ભગવાનનું નામ. એટલા માટે ભગવાનનું નામ લેવાથી, ભગવત ભજન કરવાથી આત્મા સુપ્રસિદ્ધતિ, ભાગવત સાંભળવાથી આત્મા પ્રસન્ન થશે. અને આત્મા પ્રસન્ન થશે તો આપમેળે સુખનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. તો યથા કંટક વિદ્વાંગો જંતુર નિશ્ચિતામ વ્યથામ જીવ સામ્યમ ગતો લિંગેન યથા વિદ્વ કંટક. નારદ મુનિ વિચાર કરે છે કે આ બંને નલકુબેર અને મણિગ્રીવ જે કુબેરના પુત્રો છે, અસત શ્રીમદાંધસ્ય ધન હોવાને કારણે એ પાપ કૃત્યોમાં લાગ્યા છે. એટલા માટે વિચાર કરે છે કે દરિદ્ર પરમ અંજન, ધન વધે છે તો એ માણસ માટે ખતરો બની જાય છે, પણ દરિદ્ર પરમ અંજન, દરિદ્રતા જે છે એ પરમ અંજન છે. કારણ કે જે દરિદ્ર માણસ હોય, સૌથી પહેલા તો એ અભિમાન નો કરી શકે, એને અહંકાર છે નો આવે, ન ધન હોય, ન પહેરવા માટે કપડા હોય. દરિદ્ર હોય એ અભિમાન નો કરી શકે, અને અહંકાર જે ન કરી શકે તો એ બીજાનું અપમાન ન કરી શકે, બીજાને દુઃખી પણ ન કરી શકે. કારણ કે દુઃખી માણસ ક્યારેય બીજાને દુઃખ આપે નહીં. જેને કાંટો લાગ્યો હોય એ ક્યારેય ઈચ્છે નહીં કે બીજાને કાંટો લાગે. તો દરિદ્ર પરમંજન યથા કંટક વિદ્વાંગો, જેવી રીતે કોઈ માણસને કાંટો લાગ્યો હોય તો ઈચ્છે નહીં કે બીજાને કાંટો લાગે. દરિદ્રો નિરહંસ સ્તંભો મુક્ત સર્વમ દેરી ઇહ, નારદ મુનિ આગળ કહે છે, અને અહંકારહીન માણસ જેને અહંકાર નથી અને ઘમંડ નથી તો એ આજ લોકમાં બધા ગર્વોથી મુક્ત થઈ જાય છે, બધા અભિમાનથી મુક્ત થઈ જાય છે. યદ ઈચ્છયા, અને ભાગ્યથી જે કષ્ટ મળે છે એ જ એની મહાન તપસ્યા છે. તપસ્યા કરવા માટે ઋષિઓને વનમાં જવું પડે, લોકો સ્વયં સંસારના ભોગોનો ત્યાગ કરે. પણ જે દરિદ્ર માણસ છે, જેને ક્યારેક ક્યારેક એકટક ખાવા ન મળે, તો એની તપસ્યા તો એમને થઈ જાય છે. જે દરિદ્ર છે, ભાગ્યથી, ભાગ્યના કષ્ટથી એની તપસ્યા થઈ જાય છે. જેવી રીતે સુદામા જીવનમાં દરિદ્રતા હતી તો ભગવાનની બહુ મોટી કૃપા માનતા, ક્યારેક ક્યારેક ઉપવાસ થાય તો એમ સમજતા કે ઓહો ભગવાનની કેટલી કૃપા છે. સંસારના લોકો તો એકાદશીને દિવસે ઉપવાસ કરે, પણ ભગવાનની કૃપાથી અમારે તો રોજ એકાદશી થાય છે. તો દરિદ્રતા પરમ અંજન, દરિદ્રતાથી માણસ ગર્વથી મુક્ત થઈ જાય, અભિમાનથી મુક્ત થઈ જાય, બીજાનું સન્માન કરે. નિત્યમ ક્ષુત ક્ષામ દેહસ્ય દરિદ્રસ્ય અન્ન કાંક્ષિણી ઇન્દ્રિયાણુ શુષ્યંતિ હિંસાપિ વિનિવર્તતે. નિત્યમ ક્ષુત, જે દરિદ્ર હોય સદા ભૂખથી પીડિત હોય તો ભૂખથી પીડિત એનું શરીર દુર્બળ થઈ જાય, અને શરીર દુર્બળ થઈ જાય ભોજન ન મળવાથી. દેહસ્ય અન્ન આકાંક્ષિણી, અન્નની જરૂર હોય પણ ન મળતા એનું શરીર જે છે એ દુર્બળ દેહ થઈ જાય, અને દેહ દુર્બળ થઈ જાય તો ઇન્દ્રિયાણી અનુસુષ્યંતિ, ધીરે 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 એની ઇન્દ્રિયો જે છે એ સુકાઈ જાય, અને પછી ઇન્દ્રિયો ભોગમાં ન પડે. અને આજે ઇન્દ્રિયા બહુ મોટી તકલીફ છે, કારણ કે ભક્તિમાં આગળ વધ્યા પછી વ્યક્તિનું સૌથી પહેલું કર્તવ્ય છે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરે. રૂપ ગોસ્વામી લખે છે ઉપદેશામૃતની અંદર કે સૌથી પહેલા ઇન્દ્રિયોના વેગને સહન કરવા, એને વશમાં કરવી, જે આપણે ઇન્દ્રિયા છે, મન, આંખ્યું, કાન, જીભ, ઉદર અને જનેન્દ્રિય, તો આ બધી ઇન્દ્રિયો જ્યાં સુધી વશમાં ન કરીએ ત્યાં સુધી એક પણ ઇન્દ્રિય આપણને સંસારના ભોગોમાં, સંસારની દુર્ગતિમાં ફસાવી દે છે. ભગવાન બહુ સરસ વર્ણન કરે છે કે આપણું જે આ શરીર છે એક રથ છે, અને એ રથમાં ચાર અથવા તો ઘોડાઓ લાગેલા છે, પાંચ યા છ ઘોડા. એ ઘોડા બીજું કોઈ નહીં, ઇન્દ્રિયા છે. અને આ રથમાં જે ઘોડાની જે લગામ છે એ મન છે, અને જે બુદ્ધિ છે એ સારથી છે, અને આ રથની અંદર જે રથારૂઢ જે રાજા છે એ છે આત્મા. આ શરીર એક રથ છે, એમાં રથમાં જોડાયેલા ઘોડા છે ઇન્દ્રિયા છે, જે લગામ છે એ મન છે, બુદ્ધિ છે એ સારથી છે, અને રથમાં જે આરૂઢ થયેલો વ્યક્તિ રાજા છે એ છે આત્મા. જ્યારે આત્મા પોતાની બુદ્ધિને વશમાં ન રાખી શકે, શુદ્ધ ન બનાવે, તો એ બુદ્ધિની પકડ ઢીલી થતા જે મન છે એ પણ પોતાની રીતે ચાલવા મળશે, અને મન લગામ ઢીલી પડતા ઘોડાઓ પોતાની રીતે વર્તન કરશે. અને જો ઘોડાઓ પોતાની રીતે હાલવા માંડે તો એને તો કઈ ભાન હોતી નથી ક્યાં જવું, હે, એ તો રથને ખાડામાં લઈ જાય, હે ને, એને હેન્ડલ કરવા વાળો જોઈએ ને, હાંકવા વાળો ડ્રાઈવર. કારણ કે મનસ્થ પરે બુદ્ધિ, મનથી ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિ ઉપરથી ઉપર આત્મા છે. પણ આપણે જ્યારે પોતાના સ્વભાવને, આત્માને જ ભૂલી જઈએ છીએ, અને આપણે આ શરીરને હું માનવા મળીએ છીએ, ત્યારે આપણી શક્તિ ક્ષીણ થઈ જાય છે. પણ સત્સંગ, હરિભજન, હરિનામથી ખ્યાલ આવે છે કે નહીં, હું આ શરીર નથી, હું તો આત્મા છું, સતચિત આનંદમય વિગ્રહ છું, અને એ અનુભવ થવા લાગે છે. અને એ અનુભવ થતા પછી આત્મા બુદ્ધિને શુદ્ધ બનાવે છે, અને બુદ્ધિથી મનને કાબૂમાં કરે છે, અને ઇન્દ્રિયોને પણ કાબૂમાં કરી લે છે. પણ જો આમ નહીં હોય તો જેમ એ ઘોડા અવળે રસ્તે જશે તો આખે આખો રથ લઈ જશે, અને રથમાં બેઠેલા રથારૂઢ રાજા નહીં તે લઈને ખાડામાં નાખી દેશે. એવી જ રીતે ભક્તો, જો આપણી ઇન્દ્રિયો વશમાં નહીં હોય, આપણું મન વશમાં નહીં હોય, તો એ જ ઇન્દ્રિયોને મન આપણને અવળા રસ્તે લઈ જઈ અને અંતે આત્માને પણ નરકમાં લઈ જશે. તો ઇન્દ્રિયોને શુદ્ધ કરવી બહુ જરૂરી છે, અને ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે તપસ્યા તપાવવી જોઈએ. જીભની તપસ્યા છે, એને ટેસ્ટી વસ્તુ ન ખવડાવવી. આંખોની તપસ્યા છે, ભગવાનના દર્શન કરવા. કાનની તપસ્યા છે, હરિકથા સાંભળવી. નાકની તપસ્યા, ભગવાનના ચરણોમાં અર્પણ કરેલા ફૂલોને સૂંઘવા. ઉદરની તપસ્યા છે, જરૂર હોય એટલું ખાવું, અને ઉપસ્થની તપસ્યા છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. તો ઇન્દ્રિયોને એનો ભોગ ન આપતા ઇન્દ્રિયો ધીરે ધીરે વશમાં થાય છે. પણ આજે ઇન્દ્રિયોને વશમાં કરવી બહુ મુશ્કેલ છે, અને આમાંથી એક ઇન્દ્રિય જો આપણા વશમાં નહીં રહી તો આખું રથ ઉપાડી જશે. સંતો ઉદાહરણ આપે છે કે જેવી રીતે પાંચ ઇન્દ્રિયા છે એના પાંચ ભોગ છે, આપણી આંખ છે તો આંખનો જે ભોગ્ય વસ્તુ છે એ છે દ્રશ્ય, જોવું. કાનની વિષય છે સાંભળવું. નાકનો વિષય છે સૂંઘવું. જીભનો વિષય છે ટેસ્ટ લેવો. અને શરીર, ત્વચાનો વિષય છે સ્પર્શ કરવો. તો પાંચ વિષય છે પાંચ ઇન્દ્રિયો માટે. અને સંતો એના પાંચ ઉદાહરણ આપે છે. આમાંથી એક પણ જો વશમાં નહીં હોય ને તો માણસ ભક્તિમાં અટકી જશે. પાંચ વસ્તુ છે, પાંચ ઉદાહરણ આપ્યા છે. ભૃંગ, પતંગ, મતંગ. જે રીતે આંખ્યું, તો કે છે આંખ્યું માટે વિષય છે, એક ઉદાહરણ આપે છે. જેવી રીતે નાના નાના જીવડાઓ, પતંગિયાઓ, પતંગ હે ને, જે લાઇટ બળતી હોય ને તો નાના નાના પતંગિયા અથવા જીવડા ઉડવાવાળા પોતાની આંખોને વશમાં નથી કરી શકતા, કારણ કે એને પ્રકાશ જોવો બહુ ગમે છે. પતંગિયાને પ્રકાશ જોવો બહુ ગમે છે અને પ્રકાશ તરફ એ વધારે વધારે જવા માટે પ્રયાસ કરે છે. પણ એને ખ્યાલ નથી કે આ તો પ્રકાશ ગરમ ગરમ, અને જેવું એ પતંગિયું લાઇટની પાસે બિલકુલ નજીક વહી જાય છે તો ફન્ન કરીને મરી જાય છે. કારણ કે એની આંખો વશમાં છે, આંખોને વશમાં રાખી શકતો નથી, આંખોની ઇન્દ્રિયો વશમાં નથી. પછી કહેશે હિરણ. હિરણ હોય ને એને સંગીત સાંભળવાનો, એની કાન જે રૂપી ઇન્દ્રિય છે એ વશમાં નથી હોતી. એટલા માટે હિરણ પકડવા વાળો વ્યક્તિ બીણ વગાડે, બીણ વગાડે, અને વાંસળી વગાડવામાં હિરણને એટલું મધુર સંગીત સંભળાય કે એ દિશામાં જાય, અને એમ થતાં એમને પકડી લેવામાં આવે, એમની કસ્તુરી કાઢી લેવામાં આવે. ત્યાર પછી ભૃંગ. ભૃંગ માને ભમરો. ભમરો છે એ સૂંઘવાનો બહુ શોખીન હોય, એની નાક ઇન્દ્રિય જે છે એ પ્રબળ હોય. એટલા માટે ક્યારેક ક્યારેક એવા કમળની અંદર બેસી જાય અને સૂંઘવામાં સૂંઘવામાં એટલા મશગુલ થઈ જાય કે સાંજ પડે, સાંજ પડતા કમળ જે હોય બંધ થઈ જાય અને અંદર શ્વાસ ઘૂંટાઈ ઘૂંટાઈને મરી જાય. પછી હાથી. હાથી જે છે એને સ્પર્શ, શરીર સાંભળું બહુ જાડું હોય ને એટલા માટે સ્પર્શ કરવાની, ભોગ કરવાની એનામાં વધારે પ્રવૃત્તિ હોય. તો જે હાથી પકડવા વાળા હોય ને એ લોકો શું કરે, એક ખોટી હાથણી બનાવેલી હોય ડુપ્લિકેટ, એને ઊભી રાખે અને એની જ આગળ એક બહુ મોટો ખાડો બનાવેલો હોય જેમાં ઘાસ નાખેલું હોય. તો એ હાથી એ હાથણીને સ્પર્શ કરવાના લોભમાં આવે, પણ એને ખ્યાલ ન આવે કે વચ્ચે ખાડો છે. અને એ લોભમાં લોભમાં જેવો દોડે તો દોડતા દોડતા એ ઘાસ ભરેલો જે ખાડો એ ખાડામાં પડે. અને પછી એ લોકો હાથીને પકડી લે, પછી પોતાની મરજી પ્રમાણે એની પાસે બહાર ઉઠાવડાવે. અને અંતે એક ઇન્દ્રિય છે જેનું નામ છે જીભા. જીભ, જીભથી આપણે સારો સારો ટેસ્ટ લઈએ છીએ. અને માછલી જે હોય ને, માછલી એની જીભ વશમાં ન હોય, એટલા માટે માછલી પકડવાવાળા લોટની ગોળી નાખે અને પછી જાળ, માછલી જાળમાં આવી જાય. તો પાંચ ઇન્દ્રિયો માટે પાંચ ઉદાહરણ છે કે જેની એક વશમાં ન હોય એ તે પતન પામે અથવા દુર્ગતિ તરફ જાય. તો ભક્તો વિચાર કરો, આપણી પાસે તો પાંચ ઇન્દ્રિયો છે, બીજા બધા પાસે તો એક એક પ્રબળ છે, પણ આપણી પાસે પાંચ પ્રબળ છે. તો એને વશમાં કરવા માટે સરળ ઉપાય એ છે કે આપણી બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડી દે, જેથી ઇન્દ્રિયો શુદ્ધ થશે. ભગવાને કીધું છે ને 11મા સ્કંદની અંદર, કાયે નવાસા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મનાવાન શ્રુત સ્વભાવાન કરોતિ યદ્યત્ સકલં પરસ્મે નારાયણાયેન સમર્પયેત. કાયન વાચા મનસેન્દ્રિયેન વા, કાયાથી મનથી વાણીથી જે કાંઈ કરીએ છીએ ઠાકોરજીની સેવામાં લગાડવી, આંખોને ભગવાનના દર્શન કરવા માટે લગાડવી, જીવહાને ભગવાનનો માત્ર પ્રસાદ જ ખાવો જીવહા, અન્યથા ઇન્દ્ર તૃપ્તિ માટે થઈ ભોજન ન કરવું. કાનથી સંસારના થર્ડ ક્લાસ ગીતો સાંભળવા, સંસારની થર્ડ ક્લાસ વાતો ન સાંભળતા માત્ર ભગવાનની કથા હરિકથાને સાંભળવી, અને શરીરથી હાથેથી ભગવાનના ભક્તોના ચરણને સ્પર્શ કરવો, આંખોથી ભગવાનના દર્શન કરવા, કાનોથી હરિકથા સાંભળવી, નાકથી ભગવાનના ચરણોમાં અર્પણ કરેલા ફૂલની સુગંધ લેવી, તુલસીની સુગંધ લેવી. આમ કરવાથી ઇન્દ્રિયો વશમાં થશે. તો અહીંયા કહે છે દરિદ્રે યુજ્યતે સાધવ, દરિદ્ર માણસની ઇન્દ્રિયો એમને સુકાઈ જાય છે, એટલા માટે એ કોઈ હિંસા કરતી નથી, પાપ કૃત્યોમાંથી બચી જાય છે. દરિદ્રસ્ય એવ યુજ્યંતે સાધવ સમદર્શિનઃ સદ્ભિક્ષિણોતિ તમ તર્શ્ય તદ આરાધ વિશુદ્ધ્યતિ. અને આગળ કહે છે સુખદેવ ગોસ્વામી કે સાધુ પુરુષ જે હોય છે સમદર્શી, એ સમદર્શી સાધુઓ એ દરિદ્રોને વધારે પ્રેમ કરે છે. સાધુનું ચાલવું વધારે પડતું દરિદ્રના ઘરે હોય છે, કારણ કે દરિદ્ર માણસ સાધુનો સંગ થતા તરત એમનું સન્માન કરી અને શ્રદ્ધાપૂર્વક એમની સેવામાં લાગી જાય છે. પણ જે અમીર માણસ હોય, ધનના ઘમંડમાં હોય, રૂપના ઘમંડમાં હોય, એ જલ્દીથી સાધુ સંતોને સન્માન નથી આપી શકતા. એને પોતાની પ્રતિષ્ઠા નડે છે, પોતાનું પદ નડે છે, પોતાનું ધન નડે છે, એ જલ્દી ઝૂકી નથી શકતા સંતોના ચરણોમાં. પણ દરિદ્ર માણસ તરત ઝૂકી જાય છે અને એની ઉપર તરત સંતોની કૃપા થાય છે. એટલા માટે નારદ મુનિ કહે છે કે દરિદ્રે યુજ્યંતે સાધવ સમદર્શિન સદ્ભિક્ષિણોતિ તમ તર્શ્ય તદ આરાધ વિશુદ્ધ્યતિ. અને એ સાધુની તરત સેવામાં લાગતા એ દરિદ્ર બહુ જલ્દી શુદ્ધ થઈ જાય છે, એની શુદ્ધિ બહુ જલ્દી થાય છે. એટલા માટે સાધુનામ સમચિત્તાનામ મુકુંદ ચરણેશિણામ ઉપેક્ષે કિમ ધનસ્તંભે રસદ્ભિર અસદાશ્રય. કહે છે કે તો પછી સંસારના લોકો શું કામ એ ધની લોકોનો સંગ કરતા છે, ને આજે હરેક વ્યક્તિ ધનવાન વ્યક્તિનો સંગ કરવા ઈચ્છે છે. સાધુનામ સમચિત્તાનામ મુકુંદ ચરણેશિણામ, જે ભગવાન મુકુંદના ચરણનો જેણે આશ્રય કર્યો છે એવા ભક્તોનો સંગ લોકો કેમ નથી કરતા? અને એ ધની વ્યક્તિનો સંગ કરવા માટે તત્પર થાય છે, દુઃખની વાત છે. મુકુંદ ચરણો કી ચરણો કો ચાહને વાલે સમચિત્ત સત્પુરુષો કે લીએ ઉપેક્ષણીય દુષ્ટો કે સંગી ધન મદમદ દુષ્ટો સે ક્યા પ્રયોજન. સંસારમાં સાધુ સંતોનો સંગ છોડી અને સંસારના ધની વ્યક્તિનો સંગ કરવાથી શું પ્રયોજન છે? એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ સંત ચરણ જવું જોઈએ, સંતોનો આશ્રય કરવો જોઈએ. સંત ચરણ કો જાઈએ ત્યજી માન અભિમાન. સંત ચલો ચરણ કો જાઈએ, પદ અભિમાન, પોતાનું પદ ને અભિમાન છોડી સંતોના ચરણે જવું જોઈએ. જો જો પદ આગે ધરન કોટી યજ્ઞ સમાન. જ્યારે એવા ભગવાનના મુકુંદ ચરણેશિણામ, જેને ભગવાનના ચરણોનો આશ્રય લીધો છે, ભગવાનની ભક્તિમાં લાગ્યા છે, એવા ભક્તોના શરણે અથવા સત્સંગમાં જ્યારે આપણે ચાલીએ ને, ત્યારે એક એક ડગલામાં કરોડો કરોડો યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે એટલી મહિમા છે ભગવાનના ભક્તોની.
તદહં મત્યોર મધ્યા વારુણ્યા શ્રીમદાંધયો તમો મદં હરિષ્યામિ શ્રેણયો રજિતાત્મનો.
એટલા માટે અતઃ નારદ મુનિ એટલા માટે વિચાર કરે છે કે આ લોકોએ, સુખદેવ ગોસ્વામી કહે છે કે એટલા માટે નારદ મુનિએ તાળી પીને, સ્મરિદ મદિરા પીને મદમત થયેલા એ નલ કુબેર અને મણિગ્રીવને શ્રાપ આપ્યો. એને વિચાર કર્યો કે અજિત ઇન્દ્રિયા, આ લોકો જે ઇન્દ્રિયોને વશ થયેલા છે, એ લોકોનો ઉદ્ધાર આમાં જ છે કે આને હું દરિદ્ર બનાવીશ.
તમા મદમ અજ્ઞાન હરિષ્યામી,
કારણ કે આને દરિદ્ર બનાવવાથી હું આના અજ્ઞાનને, આના ઘમંડને હું હરી લઈશ. અને હરી લીધા. અને એવી રીતે નારદ મુનિનો શ્રાપ થતા એ બંને જે નલકુબેર અને મણિગ્રીવ વૃક્ષો બની ગયા. અને વૃક્ષો બની ક્યાં? વૃક્ષો બન્યા નંદ બાબાના આંગણામાં. નંદ બાબાના આંગણામાં વૃક્ષો બન્યા છે.
તો એવી રીતે બંને નલકુબેર ને મણિગ્રીને શ્રાપ આપી બંને નંદ બાબાના આંગણામાં વૃક્ષ બનાવ્યા.
યદિમો લોકપાલસ્ય પુત્રો ભૂત્વા તમપ્લુતો ન વિવાસ સમાત્માનમ બીજાનિતઃ સુદુર્મદો. કારણ કે આ બે બંને કુબેરના પુત્રો હતા અને અત્યંત મદમસ્ત હતા. અજ્ઞાનમાં ડૂબી અને પોતાને ન જાણતા બંને પુત્રો નગ્ન અવસ્થામાં સ્નાન કરી રહ્યા હતા. અતોરહત સ્થાવરતામ શાતામ નેવ યથા પુનઃ. નારદ મુનિએ શ્રાપ આપ્યો કે તમે લોકો મનુષ્ય બની અને કપડા વગેરે આટા મારો છો, હે, તો પછી જાઓ વૃક્ષ બની જાઓ જે કોઈ દી કપડા પહેરતા નથી. જુઓ ભક્તો, જીવનમાં ક્યારેય શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરવું જોઈએ, નહીં તો અપરાધ થતા અથવા ઋષિ મુનિઓના શ્રાપ ઉતરશે, કોપ ઉતરશે. ભગવાને મનુષ્ય બનાવ્યા છે તો પૂરા કપડા પહેરવા જોઈએ. પણ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિને લઈ અને લોકો અર્ધનગ્ન કપડા પહેરે અને જેને કારણે પછી સમાજમાં લોકોની નિયત બગડે, લોકો સંસારમાં પછી સંસાર બગડી રહ્યો છે. આજે એવા કેસ વધી રહ્યા છે, સમાજ અસ્તવ્યસ્ત બને છે. કારણ કે વેશભૂષા ઠીક ન હોવાથી લોકોની નિયત બગડે છે. એટલા માટે કહે છે નારદ મુનિ કે તમે લોકો મનુષ્ય બનાવ્યા છતાં કપડા પહેરતા નથી, જાઓ તમે વૃક્ષ બની જાઓ. બંને વૃક્ષ બની ગયા છે. પણ નારદ મુનિ ભગવાનના ભક્ત હતા, આશીર્વાદ આપ્યા કે જાઓ તમે વૃક્ષ તો બનશો પણ મારું તમને ત્યાં સ્મરણ રહેશે. સ્મૃતિ શ્યાન મત પ્રસાદે ને તત્ર અપી મદ અનુગ્રહાત. મારો અનુગ્રહ રહેશે ને તમને વૃક્ષના શરીરમાં પણ મારો શ્રાપ યાદ રહેશે અને આગળ જતા તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. તો આ છે નારદ મુનિની કૃપા. પછી આગળ કથા વધારતા કે વસુદેવસ્ય સન્નિધ્યમ લબ્ધ્વા દિવ્ય સરસ્ચતે વૃતેશ્વર લોકતામ ભૂય લબ્ધ ભક્તિ ભવિષ્યતઃ. વાસુદેવસ્ય સાનિધ્યમ લબ્ધ્વા દિવ્ય સરસ્ચતે, તમે નંદ બાબાના આંગણામાં બે વૃક્ષ બનશો અને તમને વાસુદેવ ભગવાન કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે. આહા, જો સંતોનો શ્રાપ પણ કેવો હોય. તમને ન્યાય સ્થાન મળશે જ્યાં ઠાકુરજી વાસુદેવ ભગવાન કૃષ્ણ બાળ રૂપમાં ક્રીડા કરી રહ્યા છે, એના દર્શન થશે.
વૃતેશ્વર લોકતામ ભૂયો લબ્ધ ભક્તિ ભવિષ્યતા. અને એના દર્શન કરતા કરતા એનો સ્પર્શ થતા એની કૃપા થતા તમને એની દિવ્ય ભક્તિ પ્રાપ્ત થશે, જે ભક્તિથી ભગવાન વશમાં થઈ જાય છે. કાલે પણ ભગવાને યશોદાના હાથે બંધાઈને દ્રશ્ય દેખાડ્યું કે હું ભગત મારા ભક્તોના વશમાં છું. ત્યાર પછી બંને વૃક્ષો દેવતાઓના 100 વર્ષ સુધી જયારે શ્રાપ મળ્યો, શ્રાપ મળ્યા પછી દેવતાઓના 100 વર્ષ વ્યતીત થઈ ગયા, ત્યાં સુધી વૃક્ષ રહ્યા. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણએ ગોકુળમાં જન્મ લીધો અને જન્મ લઈ અને લીલા કરતા કરતા માં યશોદાએ ખાનણિયા સાથે બાંધી દીધા. દેવતાઓના 100 વર્ષ એટલે આપણા 6 મહિના થયા ત્યારે દેવતાઓનો 1 દિવસ થાય, એટલા માટે દેવતાઓનો વર્ષ કીધા. નહીં તો એમને કહેત ને 100 વર્ષ, પણ કીધું દેવતાઓના 100 વર્ષ. દિવ્ય સરસ્વતે દેવતાઓના આપણા 6 મહિના એટલે દેવતાઓનો 1 દિવસ થાય અને બીજા 6 મહિના એટલે દેવતાઓની 1 રાત થાય. તો દેવતાઓનો 1 દિવસ 24 કલાક પૂરા થાય, આપણું 1 વર્ષ થાય. જેવો ભક્તો કાળની ગણતરી પણ ભાગવતની અંદર આપી છે, અને એવી જ રીતે બ્રહ્માજીના જે વર્ષો છે એના કરતા પણ મોટા છે. જ્યારે 1000 વાર ચતુર્યુગ આવર્તન થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. 1000 વાર ચતુર્યુગ એટલે આપણો 1 દિવસ 1 મહિનો એવા 30 મહિનાનો 12 મહિનાનું વર્ષ થાય. અને એવા 432,000 વર્ષનો 1 કળિયુગ થાય. કળિયુગની અવધિ જેમાં આપણે જીવી રહ્યા છીએ 432,000 વર્ષની કળિયુગની અવધિ છે. અને એના ડબલ કરો એટલે 864,000 દ્વાપર યુગની અવધિ છે. અને એમાં 432,000 વર્ષ નાખો એટલે 1,297,000. એ ત્રેતાયુગની અવધિ થાય. અને ત્યાર પછી એમાં 432,000 વર્ષ નાખો એટલે સતયુગની અવધિ થાય. 16,00,000 ને કેટલી થાય, કોઈ ગણતરી કરી? કરવી જોઈએ, હે? કરી કોઈ ગણતરી? હે, ન કરી, બસ આ જ તકલીફ છે. 17,28,000 વર્ષ થાય. તો આવા 4 યુગ વ્યતીત થયા, કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ. કેટલા થયા? 17,28,000 વર્ષ. આને ઇન્ટુ આના ગુણ્યા 1000 કરો અને જેટલો સમય થાય એટલાનો બ્રહ્માજીનો 1 દિવસ થાય. શું થાય? 1 દિવસ. હે, તો એમાં તો આપણે કેટલી વાર આવ્યા ને કેટલી વાર ગયા કોને ખબર. હે, આપણા જે 100 વર્ષનું જીવન છે તો બ્રહ્માજીના 17,28,000 એક ચતુર્યુગ ને એવા 1000 વાર વિયા જાય, નીકળી જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિ થાય. પણ છતાંય આપણે શું કહીએ? અને વિચાર કરો, એવા બ્રહ્માજીનો 1 દિવસ થાય, બ્રહ્માજી એવું 100 વર્ષ જીવે એવું, આપણે જેવું નહીં, અને એવું 100 વર્ષ જીવી અને બ્રહ્માજી મરે. કેવી રીતે બ્રહ્માજી મરે? તો કે ભગવાન ખાલી એક શ્વાસ લે આમ કરે ત્યાં બ્રહ્માજી વિયા ગયા 100 વર્ષ જીવીને. હે, તો આપણું જીવન એમાં કઈ ગણતરીમાં? શ્વાસ લેતા અંદર વિયા જાય તો એમાં આપણા જીવનની કઈ ગણતરી? પણ છતાં આપણે એ જીવનમાં શું વિચારીએ? હે, કે હજી ભણી ગણીને મોટા થશું, એમાં વિવાહ કરશું, રૂપિયા કમાશું અને પછી સેલે ભક્તિ કરશું. આપણું જીવન એ લોકો માટે એક ગટરના કીડા જેવું છે. આપણે ભલે ગમે એવું લાગે, દેવતાઓ ઉપરથી વિચારતા છે કે આ ક્યાં ગટરમાં પડેલા કીડાની જેમ ખદબદે છે. પણ આપણે એમાં સુખ માનીએ છીએ. તો દ્વિશતે વૃતે વાસુદેવસ સાનિધ્યમ, 100 વર્ષ પછી એ બંને નર કુબેર ને મણિગ્રહ ને ભગવાન વાસુદેવ નું સાનિધ્ય પ્રાપ્ત થયું. અને આપણે જે આગળ લીલા કરી કે ભગવાન ખાનણિયા એ બંધાણા છે, અને બંધાણેલા ભગવાન વિચાર કરે કે આ બંને જે છે ને નલકુબેર ને મણિગ્રહ યમલા અર્જુન, મારે એનો ઉદ્ધાર કરવાનો છે. શા માટે ઉદ્ધાર કરવાનો છે તમારે? હે, ભગવાનને પૂછવામાં આવે કે તમારે શું જરૂર છે આ લોકોનો ઉદ્ધાર કરવાની? ભલે ને ઉભા, પણ કે છે સત્યમ વૃધાતુ નિજ ભક્તિ ભાષિતમ. સુખદેવ ગોસ્વામી આગળ કહે છે, સુખદેવ વાચ એવમ મુક્ત્વા સદેવ ઋષિર ગતો નારાયણાશ્રમમ નલકુબેર મણિગ્રીવાસ તુર્યમલા અર્જુનો. સુખદેવ ગોસ્વામી કહે છે કે નારદ મુનિ તો આમ કહી શ્રાપ આપીને ગતો નારાયણ આશ્રમમ, પોતાના નારાયણ આશ્રમે વ્યાગ્યા, અને આ બાજુ ઋષેર ભાગવત મુખસ્ચ સત્યમ કરતુ વચો હરી જગામ સનકેસ્તત્ર યત્રાસ્ત્વામ યમલાર્જુન. ઋષેર ભાગવત મુખસ્ય, ભગવત ભક્તો માં પ્રમુખ ભાગવત મુખસ્ય, ભાગવત મુખ્યસ્ય, ભાગવતોમાં ઉત્તમ. નારદ મુનિજીને સંબોધન આપ્યું છે કે જે ભાગવતોમાં ઉત્તમ છે, ભગવાનના ભક્તોમાં જે બહુ મુખ્ય છે, એવા ભગવાન એવા નારદ મુનિની સત્યમ કરતું વચો હરી, નારદ મુનિના વચનને સત્ય કરવા માટે ભગવાન તત્પર થયા છે. કારણ કે નારદ મુનિએ કીધું તું નલકુબેર મણિગ્રહને કે તમને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થશે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. ભાગવત મુખસ્ય, નારદ મુનિ ભાગવતોમાં બહુ ઉત્તમ છે. તમે આખા ભાગવતની અંદર ઇતિહાસ સાંભળો, જેટલા પણ ભક્તો છે નારદ મુનિનો ભેટો થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક, રામલીલા હોય, કૃષ્ણલીલા હોય. મહારાજ યુધિષ્ઠિર નારદ મુનિના શિષ્ય છે. ભાગવતમાં પ્રસંગ આવે ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. કોણ મળ્યું તું? નારદ. પ્રહલાદ જેણે પણ 5 વર્ષની ઉંમરમાં માતાના ગર્ભમાંથી ભક્તિને પ્રારંભ કરી દીધી. કોણ મળ્યું તું? નારદ. ભક્તિ મહારાણી પહેલા સ્કંદમાં બહુ સરસ નારદ મુનિ માટે પ્રાર્થના કરે છે. જયતિ જગતિ માયા યસ્ય કાયાધ વસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલયમ ધ્રુવ પદમ પિયાતો યદ કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. જયતિ જગતિ માયા યસ્ય કાયાધ વસ્તે, હે નારદ મુનિ હું તમને પ્રણામ કરું છું. જયતિ, જયતિ જગતિ માયા, તમારી કૃપાથી કયાધ વધશે, કયાધુના પુત્ર પ્રહલાદે આ માયા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. અને ધ્રુવ પદમ યાત યત કૃપાથી ધ્રુયમ, ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં તમારી કૃપાથી ધ્રુવ પદને પ્રાપ્ત કરી લીધો. જો આ છે સંતોના સંઘનો પ્રભાવ. એટલા માટે હે નારદ મુનિ તમને પ્રણામ છે. તો ધ્રુવને ગુરુ મળ્યા નારદ, પ્રહલાદને મળ્યા નારદ. આવા અનેક પ્રસંગ છે જેમાં નારદ મુનિ ભગવાનના મુખ્ય ભક્ત છે અને ભગવાનના મનો અવતાર છે, અને એનું કાર્ય નિરંતર. સંસારમાં ખોટી માન્યતા છે અને કાંઈ પણ કોઈ એવો માણસ જ્યારે સામે મળી જાય જે બે બાજુ વાતું કરતો હોય તો લોકો એમ કે કેવો છે? હે, નારદ મુનિ જેવો છે. અને આપણે સાધારણ રીતે કહીએ છીએ, પણ રિયલમાં નારદ મુનિ એવા નથી. નારદ મુનિ ભગવાનની ઈચ્છા પ્રમાણે પેલા ભગવાનની મનની વાતને જાણી લે છે અને પછી એ પ્રમાણે કાર્ય કરે છે, ભગવાનની સેવામાં તત્પર રહે છે. અને નારદ મુનિ માટે એક શબ્દ આવ્યો છે ભાગવતમાં 11મા સ્કંદમાં, સુવ્રત. જેમણે સુંદર વ્રત ધારણ કર્યું છે, કયું વ્રત ધારણ કર્યું છે? ભગવાનના નામનું કીર્તન કરવાનું. ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ 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 નારાયણ, ભજમન નારાયણ શ્રીમન નારાયણ. નારદ મુનિએ ધારણ કર્યું છે એટલા માટે એને